શિક્ષણ વર્ગ રૂપે લેશું આજનો ક્લાસ, અને આપણો વિષય છે 85 થી 40 ની ગાથા. એમાંથી અત્યારે 57-58 ની ગાથામાં જે ભાવ આવ્યો, પ્રત્યક્ષ અને પરોક્ષ, એ વાતનો પણ એમાં સમાવેશ થશે. દેવ 40મી ગાથા જે 85 કાય શાસ્ત્ર શ્રી કુંકુંડ આચાર્ય દેવ રચિત અને અમૃતચંદ્ર આચાર્ય દેવ દ્વારા ટીકા કરી એવા શ્રી 85 કાય શાસ્ત્ર એની 40મી ગાથામાં ઉપયોગનું વ્યાખ્યાન. તો જો એની પરિભાષા લખી છે હેડિંગમાં, પહેલી લાઈનમાં, આત્માનો ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. આ પરિભાષા છે. કોની છે પરિભાષા? ઉપયોગની. આત્માનો ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. આ ઉપયોગની વ્યાખ્યા છે. આ એક જ વ્યાખ્યા એમાં કેટલા રહસ્ય ભર્યા છે એ આપણે કાઢશું. એમાં તો જૈન સિદ્ધાંત જે છે ને એ વિસ્તારને માનતો નથી. જૈન સિદ્ધાંત સમજણ માટે હોય છે. જ્ઞાન ને સમજણ ની જરૂર છે કે વિસ્તાર ની જરૂર છે? જ્ઞાન ને સમજણ ની જરૂર છે કે વિસ્તાર ની જરૂર છે? સમજાય છે? વિસ્તાર ની જરૂર નથી. જો સમજાઈ જાય તો તારું કામ થઈ જશે. એટલે ગુરુદેવ શ્રી 45 વર્ષના શાસનમાં વારંવાર એક શબ્દ ઉપર ભાર મૂક્યો છે. કયા શબ્દ ઉપર? કયા શબ્દ ઉપર? સમજણનું કાંઈ. એટલે મારે તને વિસ્તાર નથી કરવો, મારે તારે જે તારું જે ઉપાધ્યાય તત્વ છે, તારે જ્યાં પહોંચવું છે, તારે જ્યાં જવું છે, એનો મારે તને વિસ્તાર નથી કરવો. જો તને આ થોડાક શબ્દોમાં મારે તને જે સમજાવવું છે, મારે તને જ્યાં પહોંચાડવું છે, મારે તને જ્યાં તારા લક્ષ્ય ગત કરાવવું છે, ત્યાં તું જો થોડાકમાં સમજી જાતો હોય તો મારે વિસ્તારની જરૂર નથી. એટલે 45 વર્ષના શાસનમાં પૂજ્ય ગુરુદેવ શ્રી અસંખ્ય વાર કીધું કે સમજાણો કાય, કે આ સમજાણો કાય. કેમ કે વિસ્તાર કરીને ક્યાં સુધી ગયો છે જીવ? મુનિવ્રત. અને ક્યાં સુધી ગયો છે? મિથ્યા દ્રષ્ટિના પૂર્ણ હોય તો ક્યાં સુધી ના હોય? નવમી દ્રવે. અને સોક્ષમ નો વિકાસ હોય તો ક્યાં સુધી હોય? 11 અંગ 9 સુધી. તો આવું કેટલી વાર કહી ચુક્યો છે? અનંત વાર. જૈન સિદ્ધાંત નો વિસ્તાર નહીં, જૈન સિદ્ધાંત ની સ્પષ્ટતા જોઈએ. એટલે તો ભગવાનની વાણીમાં પણ વિસ્તાર આવે છે કે શોર્ટમાં ઓમ આવે છે? શું કીધું? ભગવાન કેટલું બધું બોલે છે, કેટલું બધું બોલવા આવે છે કે માત્ર ઓમ કહે છે? પછી એમાંથી ને શ્રુત કેવળીઓ વિસ્તાર કરે છે, એ પણ શાસ્ત્રમાં નહીં, પોતાની પ્રગટ કરીએ એના ક્ષોત્સવમાં. પછી ભગવાને તો માત્ર ઓમ જ કીધું છે. અને એના સાર રૂપે આપણી પાસે જે અત્યારે આગમ પરંપરા ને આચાર્ય પરંપરા દ્વારા જે વિદ્યમાન છે શાસ્ત્રો, એ બધા કેવા છે અત્યારે આપણી પાસે? સિદ્ધાંતને, વસ્તુ સ્વરૂપને પ્રતિપાદિત કરનારા સિદ્ધાંતો આપણી પાસે અત્યારે મોજૂદ છે, ઉપલબ્ધ છે, વિદ્યમાન છે. એ બધા કોના દ્વારા પ્રમાણ થયેલા છે? સર્વજ્ઞ દેવ દ્વારા. સર્વજ્ઞ દેવ દ્વારા પ્રણીત અને વળી પાછા વળી પાછા સર્વજ્ઞ દેવના અતિ નિકટવર્તી શિષ્ય, કોને કીધા છે અતિ નિકટવર્તી શિષ્ય? નિકટવર્તી એટલે ક્ષેત્ર નજીક, બિલકુલ નજીક છે એમ. નિકટવર્તી એટલે શું? નિકટવર્તી એટલે શું? બિલકુલ નજીકમાં છે ને, આવું છે, નજીક જ હોય. શ્રુત કેવળી આવું જ નજીક હોય. ત્રણ પીઠિકા પછી શ્રુત કેવળી પછી અર્જિકા મુનિરાજ ત્યાર પછી ચક્રવર્તી વગેરે પુરુષની સભા નહીં એમ હશે. અત્યંત નિકટ સમયસરણમાં અત્યંત નિકટ એમ હશે. કેમ શબ્દ વાપરો છો એમ? સમયસરની પહેલી કથામાં નિકટવર્તી શિષ્ય કેમ નિકટવર્તી વાપરો છો? ભગવાન ના શિષ્ય ને જે નિકટવર્તી શબ્દ આપવામાં આવ્યો કઈ અપેક્ષા એ? તદભવ મોક્ષગામી છે, એ જ ભવે મોક્ષ માં જનારા છે, માટે તેને નિકટવર્તી શિષ્ય કહેવામાં આવે. સમયસરની પહેલી કથામાં ગ્રંથની પ્રમાણિકતા માટે બે આધાર લીધા. કોના કોના આધાર લીધા? સર્વજ્ઞ દેવ અને બીજા ગંધર્વ. અને માટે આ શાસ્ત્ર અત્યારે 2000 વર્ષ પછી અથવા તો 2000 વર્ષ પછી અથવા તો પરંપરા અનાદિના આ જે શાસ્ત્ર અત્યારે વિદ્યમાન છે, એવો કોઈ નવી પેઢીને પ્રશ્ન થાય કે આ શાસ્ત્ર 2000 વર્ષ પહેલા લખાણા છે, એમાં કઈ પોતાનું ઉમેરીને કોઈ લખ્યું હશે તો, પ્રમાણ હશે તો, પ્રમાણ જે શાસ્ત્ર ને વાંચતા, જે શાસ્ત્ર નું શ્રવણ કરતા રાગ ને જો પોષણ મળતું હોય તો એને કુશાસ્ત્ર કહેવામાં આવે છે. અને જ્યાં રાગ ની મંદતા થતી હોય અને વિતરાગતા ને પોષણ મળતું હોય એને સત્શાસ્ત્ર કહેવામાં આવે છે. આના માટે કઈ પરીક્ષા કરવાની જરૂર? જે વાંચનારને, વાંચનારને જેમ જેમ સ્વભાવના લક્ષ્ય શ્રવણ કરે એને આ ન્યાય દેશે, અને જે જગત ને બતાડવા માટે સ્વાધ્યાય કરે એને એમાં ભૂલ રહેલી દેખાય છે. માટે આ શાસ્ત્ર પ્રમાણ છે. પંચાસ્તિકાય સમયસર 2000 વર્ષ પછી પણ આપણી પાસે કેવા છે? ભલે શબ્દ રૂપે હોય, ભલે શબ્દ રૂપે હોય, છતાં પણ એ પ્રમાણ છે. કેમ પ્રમાણ છે? કેમ કે ઈ શાસ્ત્ર ની અંદર માં સર્વજ્ઞ દેવ અને ગણધર દેવ ની છાપ પડેલી છે. કોઈ તમારી પાસે 5 લાખ રૂપિયા માંગવા આવે અને ઓલો લેનારે એમ પણ કે હું તને વચન આપું છું 1 મહિનામાં તને પૈસા પાછા આપ, ત્યારે દેનાર શું કે તું મને 1 મહિનામાં પૈસા પાછા આપવાનો છો, એ વાત તારા વચન જે છે એ પ્રમાણ છે કે અપ્રમાણ? કે નહીં પ્રશ્ન કરે કે નહીં? ભલે હું તને 5 લાખ રૂપિયા ની 50 લાખ આપું, પણ તું મને એમ કે છો કે હું તને આ 1 મહિનામાં પૈસા પાછા આપીશ, એ તારા આ વચન પ્રમાણ છે કે અપ્રમાણ? એનો મને તો વિશ્વાસ કરાવ. ત્યારે એ માણસ જે પૈસા લેવા માટે આવ્યો છે ને, માંગવા માટે, એ કહે છે કે આ સામે ભિખારી બેઠો છે ને, એની સાક્ષીમાં હું તને વચન આપું છું કે 1 મહિનામાં તારા 5 લાખ દૂધમાં ધોઈને આપીશ, પૈસા આપે કે ન આપે? આપે કે ન આપે? કેમ કે એના વચન નું પ્રમાણ નથી. કેમ કે એ પ્રમાણ પણ એને કોને સાક્ષીમાં આપ્યું? કે જે સ્વયં દરિદ્ર છે. પણ હમણાં એમ કે આ જે રાજા બેઠો છે એની સાક્ષીમાં હું તને 5 લાખ રૂપિયા 1 મહિનામાં પાછા આપવાનું વચન આપું છું, ત્યારે આપવામાં કેટલી વાર લગાડશે? હવે વાંધો નહીં. કેમ કે તારા વચન પ્રમાણ છે? કેમ કે તું રાજાની સાક્ષીમાં કહે છે. એમાં આગમ પર 2000 વર્ષ પછી આપણા હાથમાં છે. સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પ્રત્યાસિકાય, અષ્ટપાઉન, ધવલ, મહાધવલ, જયધવલ, અષ્ટપાઉન, એ પ્રમાણ છે. કેમ પ્રમાણ છે? કેમ કે એમાં સર્વજ્ઞ દેવ ની મોહ છે. ભલે સર્વજ્ઞ દેવ વિદ્યમાન નથી વર્તમાનમાં, ભલે વિદેહ ક્ષેત્રમાં હોય, અત્યારે ભરત ક્ષેત્રમાં નથી, પણ એમના આરત્યા રૂપે ગુરુદેવ અને આ શિરવાણી એ પ્રમાણ છે. એ પ્રમાણ પણ ક્યાં સુધી પહોંચ્યું? સર્વજ્ઞ દેવ નું આગમ સુધી, અને આગમ ની વાત ગુરુદેવ સુધી. તો ગુરુદેવ ના વચન પણ પ્રમાણ છે, જેટલું આ પ્રમાણ શિરવાણી છે. સમજાય છે આ વાત? કેવળી અને શ્રુત કેવળી એ કહેલું આ આગમ પ્રમાણ હોવાથી નિશંકપણે એનો આશ્રય કરતા એનો આશ્રય કરતા, એનો આશ્રય એટલે શું એ સમજવા જેવું છે. કેટલી વાર વાંચ્યું છે આપણે સમયસર ગુરુદેવ શ્રી જાહેરમાં? કેટલી વાર વાંચ્યું છે? અને સાંભળનારા પેઢી દર પેઢી કેટલી વાર સાંભળ્યા? હજારો વાર, હજારો વાર. તો સાંભળવું પર્યાપ્ત છે, સાંભળવું પર્યાપ્ત છે કે વેદન સહિત જ્ઞાનમાં ગ્રહણ થવું જોઈએ? ભાઈ સાંભળવું પર્યાપ્ત છે કે વેદન સહિત જ્ઞાનમાં ગ્રહણ થવું જોઈએ? ચલો સાંભળેલું આપણે, હવે આપણે એક દ્રષ્ટાંત લઈએ કે તમને એમ કહેવામાં આવે, બાપા મરતી વખતે એમ કહી જાય, બાપા મરતી વખતે એમ કહી જાય કે હું જે ખાટલામાં સૂતો છું ને એ ખાટલાને નીચે 5 કરોડનું મનુ લાગ્યું છે. શબ્દ કાને પડ્યા? વેદનમાં, અંદરમાંથી, જ્ઞાનમાં જે ઉપાધિ પણ એ ગ્રહણ પણ હું ને ત્યાગ પણ જે થાય છે ને, સુપ્ત જ્ઞાનમાં ગ્રહણ અને ત્યાગપણાનો ભાવ ઉત્પન્ન થાય છે ને, એ કેવો થશે ત્યારે? બાપા મરતી વખતે એમ કહી ગયા કે મેં જે ખાટલા ઉપર હું સૂતો છું એ ખાટલાના જમીનની નીચે 5 કરોડ રૂપિયાનું સોનું દાટ્યું છે. આ શબ્દો કાને સાંભળ્યા? જ્ઞાનમાં એની અર્થનું અર્થકરણ પણ થયું, સ્પષ્ટીકરણ પણ થયું. હવે પુરુષાર્થ ઉપાદેયપણું અને ત્યાગપણું એટલે કે ઘેયપણું કેટલી વાર થશે? ક્યારે થશે? ક્યારે થશે? તમે જે વાત કરી સાંભળી લીધું છે. તો જો એ સાંભળ્યું, માત્ર સાંભળ્યું નથી. બીજું દ્રષ્ટાંત કોઈ એમ કે તમે જ્યાં ઉભો છો એના બાજુમાં સર્પ છે, આ શબ્દ કાને પડ્યા, સાંભળ્યા, જ્ઞાનમાં સ્પષ્ટીકરણ પણ થયું કે આ ભાઈ મને એમ કે છે કે મારી બાજુમાં સર્પ છે. હવે એનું પરિણમન ક્યારે થશે? હા, શું કીધું? હવે ત્રીજું વાત, ગુરુદેવ 45 વર્ષમાં અસંખ્ય વાર કીધું તું પરમાત્મા છો એ નક્કી કર, તું ભગવાન આત્મા છો નક્કી કર, પરિણમન ક્યારે? તો માત્ર જાણ પણ પર્યાપ્ત નથી. બાપાએ કીધું કે સોનું દાટ્યું છે, તરત એના પરિણમનમાં આવ્યું. દીકરી 8 વર્ષની હોય ને એને એમ કહેવામાં આવે કે પાણીનો ગ્લાસ લાવ તો તરત લાવીને ઉભી રહે, એને પરિણમનમાં કહેવાય. તો સાંભળ્યું પણ ન કહેવાય. 8 વર્ષની બાળિકાને એમ કે બેટા પાણીનો ગ્લાસ લાવો, અને જો ચૂપચાપ ઉભી રહે તો એને એમ કહેવાય સાંભળ્યું નથી, તમે સાંભળ્યું છે. અને સાંભળ્યું કહેવાય એમ તમને એમ કહેવા માં તમારી બાજુમાં 500 નોટ છે, સાંભળ્યું કે ઝપટ મારી સર્પ છે, સાંભળ્યું કે ઝપટ મારી. તો એ જ્ઞાનમાં જે શબ્દનું જ્ઞાન હતું એમાં એ શબ્દના જ્ઞાનમાં જ જ્ઞાન સંતોષાનું નથી, એની સાથે એને હેયને ઉપાધિનો વ્યાપાર કર્યો, હેયને ઉપાધિનો વ્યાપાર કર્યો. અને મારા માટે શું ગ્રહણ કરવા યોગ્ય છે અને મારા માટે શું ત્યાગવા યોગ્ય છે એનું અહીંયા બેલેન્સ કર્યું, અને ઉપાધિ તત્વને ગ્રહણ કરી અને તરત પરિણામમાં મૂકી દીધું. અને ગુરુદેવશ્રી 45 વર્ષમાં અસંખ્ય વાર કીધું કે ભાઈ બાપુ તું ભગવાન છે, ત્યાં આત્માની યથાર્થ ઓળખાણના અભાવમાં, આત્માના યથાર્થ ઓળખાણની અભાવમાં એને હવે ગ્રહણ શું કરવું અને ત્યાગ શું કરવો એનો વિનય પણ નથી. અને જ્યાં ત્યાગ અને ગ્રહણનો વિનય નથી ત્યાં કોને ગ્રહણ કરશે અને કોનો ત્યાગ કરશે? ત્યાં તો ખબર હતી કે 500 નોટનું મહત્વ શું છે, એટલે ગ્રહણ ત્યાગનો વેપાર તરત થયો. ત્યાં ખબર હતી કે સર્પનું સ્વરૂપ શું છે, ત્યાં એને ગ્રહણ ત્યાગ બરાબર કર્યો. ત્યાં એને ખબર હતી કે 5 કરોડનું સોનું જમીનમાં દાટ્યું છે તો એનો ગ્રહણ ને ત્યાગનો શું મતલબ છે, ત્યાં એને બરાબર વેપાર કર્યો. અને અહીંયા આત્માના યથાર્થ સ્વરૂપ, આત્માનું જે ત્રિકાળ અનંત સામર્થ ભરેલું અંતરમાં જે સ્વરૂપ છે એની યથાર્થ ઓળખાણ નથી, આત્માના યથાર્થ સ્વરૂપની ઓળખાણ નથી. અને ઓળખાણ નથી માટે જે શબ્દો કાને પડે છે ત્યાં હેયરૂપ અને જ્ઞેયરૂપ, ગ્રહણરૂપ અને ઉપાદેયરૂપ એનો વ્યાપાર પણ નથી. અને એનો વ્યાપાર નથી માટે આજની ગાથાની જેમ ટગર ટગર આંખ ઉફાડીને ગુરુદેવની હામે ફૂટે. તો જ્ઞાનમાં સાંભળવું એ પર્યાપ્ત નથી. જો સાંભળવું હોય તો ક્યારનો મોક્ષ થઈ ગયો? કેમ કે અનંત વાતે તીર્થંકરની વાણી પણ સાંભળી. સાંભળવું પર્યાપ્ત નથી, વેદનમાં આવવું જોઈએ. આ શબ્દ જે છે એ તો પરોક્ષ છે, એનો નિર્ણય કરનારું જે જ્ઞાન છે એ ભલે શબ્દનું જ્ઞાન હોવાથી એને પરોક્ષ કીધું, આવ્યું ને હમણાં, પણ સ્વસંવેદનમાં એ જ્ઞાન પરોક્ષ નથી, એ જ્ઞાન પ્રત્યક્ષ છે. આ હું, આ જ્ઞાયક તે હું, આ જ્ઞાન તે આત્મા હું, એનો ભેદ છે સમજાવવા માટે. આ જ્ઞાયક તે હું એવું જે આ શબ્દના જ્ઞાન, શબ્દનું જ્ઞાન થયું એ જ વખતે અંદરમાં ગ્રહણ અને ત્યાગનો વેપાર થાય તો એને સાંભળ્યું કહેવામાં આવે છે, અને થાય એને સાંભળ્યું કહેવામાં આવતું. એમ અહીંયા કહે છે કે આત્માનો ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. શું શબ્દ છે અહીંયા? આત્માનો, તે જો આ એક પરિભાષા છે ચૈતન્યના, સોરી ઉપયોગની પરિભાષા અહીંયા લખી છે એક જ લાઈનમાં, આત્માનો ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. હવે આમાંથી કેટલું બહાર કાઢશું આપણે એ જોઈએ. જો ગુરુદેવના પ્રભાવથી કેટલું બહાર નીકળ્યું છે એ જોઈએ. તો સૌથી પહેલા આમાં શું વસ્તુ સિદ્ધ થાય છે, આ પરિભાષામાં શું સિદ્ધ થાય છે? આત્માનો ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. આમાં શું ત્રણ વસ્તુ સિદ્ધ થાય છે? ત્રણ વસ્તુ સિદ્ધ થાય છે આમાં. જગતમાં દ્રવ્યો કેટલા છે? એનો વિસ્તાર કરવામાં આવે તો ક્યાં સુધી થાય? બોલા કેવળ છે ને મુલાની દોડ ક્યાં સુધી? મસ્જિદ સુધી. એમ દરેક દ્રવ્યોની મર્યાદા ક્યાં સુધી? એનો દ્રવ્ય, એનો સ્વભાવ એટલે કે ગુણ અને એની મર્યાદા. આનાથી આગળ એક દ્રવ્ય છે? આનાથી આગળ છે કે દ્રવ્ય? આનાથી આગળ એક દ્રવ્ય છે. આમાં આવે છે ત્રણેય વસ્તુ, આમાં ત્રણેય વસ્તુ આવે છે. જો આત્માનો દ્રવ્ય ચૈતન્ય ગુણ અને પરિણામ, એ ત્રણ વસ્તુ આવી ન આવી આમાં? જો આ પરિભાષા આપણને દરેક દ્રવ્યને લાગુ પડતી, આ પરિભાષા કે દરેક દ્રવ્યો પોતાના દ્રવ્ય ગુણ અને પર્યાયમાં રહીને પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. પોતાના સ્વદ્રવ્યમાં રહીને, પોતાના સ્વસ્વભાવમાં રહીને, પોતાના સ્વક્ષેત્રમાં રહીને પોતાના નિત્ય પ્રયોજનભૂત કાર્યને પહોંચી વળે છે. ત્યાં કોઈ બીજું પહોંચી વળતું નથી. કેમ કે બીજું પણ શું છે? દ્રવ્ય છે. જો તમે બીજા ઉપર આરોપ મૂકશો તો એ કેવું સિદ્ધ થશે? નમાલું સિદ્ધ થશે. અને નમાલું સિદ્ધ થતા દ્રવ્યની દ્રવ્યતા નહીં રહે, અને દ્રવ્યની દ્રવ્યતા નહીં રહે તો દ્રવ્યનો વિનાશનો પ્રસંગ આવશે, અને જો દ્રવ્યના વિનાશનો પ્રસંગ આવે તો દ્રવ્યનું સંરક્ષણ કરવું પડશે. સમજાય છે? એટલે જગતમાં આ સિવાય ત્રણ વસ્તુ, આ સિવાય કોઈ મર્યાદા ઓળંગીને બહાર ગમન કરતું નથી. તો આત્માનો ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. તો આત્માનો દ્રવ્ય ચૈતન્ય એ ગુણ અને પરિણામ તે એની પર્યાય છે. હવે દરેક જીવ જાતિ અપેક્ષાએ છ અને સંખ્યા અપેક્ષાએ અનંત, આવા બધા દ્રવ્યો ક્યાં રહેલા છે? દ્રવ્ય ગુણ અને પર્યાય. વિશ્વની પરિભાષા શું? દ્રવ્ય ગુણ અને પર્યાય. આ સિવાય વિશ્વમાં બીજું કઈ જોવા મળે? દ્રવ્ય ગુણ પર્યાય માં રહીને પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. આ તો મહાસિદ્ધાંત છે. આપો મહા સિદ્ધાંત છે. જો આ એક જ સિદ્ધાંત બેસી જાય, આ એક જ સિદ્ધાંત બેસી જાય તો માં કરવા પણ કાંઈ નથી રહેતું, તમારા માટે કરવા પણ કાંઈ રહેતું નથી. માત્ર દરેક દ્રવ્યને પોતાના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળમાં રહેવાની મર્યાદા હોવાથી માત્ર જીવના ભાગમાં શું આવે, જાણવું. આ સિવાય કાંઈ ન આવે. કે જીવ પણ છે દ્રવ્ય, એ એના સ્વક્ષેત્રમાં એના અનંત અનંત ગુણો, એનો સ્વભાવ અને એની પ્રત્યક્ષ અનુભવતી એની પ્રયાસ. એનો મતલબ શું થયો કે આત્માનો ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે, એમાંથી દ્રવ્ય ગુણ અને પર્યાય સિદ્ધ થયા. હવે આમાં સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવ સિદ્ધ કરવા છે, થાય કે ન થાય? સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવ સિદ્ધ કરવા છે, થાય કે ન થાય? થાય કે ન થાય? જો આ એક સિદ્ધાંત આપણને ક્યાં સુધી પહોંચાડે છે કે આ પહેલી વસ્તુ એને આપણને ઈ અંદરમાં નિશંકપણું અંદરમાં આપણને બાંધી આપી, નિશંક પણ આપ્યું, નિર્ભય પણ આપ્યું કે તું તારા દ્રવ્ય ગુણ ને પર્યાય છોડીને ક્યાંય જઈ શકવાનો. એટલે અંદરમાં મારા મતિમાં જેટલી પણ વિતંબણાઓ છે, જેટલી પણ વિપરીત માન્યતાઓ છે, એ બધી કેવી ધરતે સઘળી નાશ પામે જ્યારે હું મારા દ્રવ્ય ગુણ ને પર્યાય આનાથી આગળ જઈ શકવાનો. કોઈ એક વ્યક્તિને કહે કે તમારા એક ગાઉ થી આગળ હાલવાનું નથી, પતિ બી મર્યાદા માં આવી ગયું. પાણી ની આગળ પાળ બંધાઈ જાય, પાણી જાય જેમ ક્યાં જાય, પાળ થી આગળ જઈ શકવાનું. હવે ગમે ધમ પછાડા કરે પણ તું આ પાળ ને ઓળખીને જવાનો, એમ તું તારા ગુણ પછી ઓળખીને ક્યાંય જવાનો. એટલે તારી પેલા તો જે વિતંબણાઓ હતી કે હું આખા જગત ને ફેરવી નાખું, આમ કરી નાખું, આમ કરી નાખું, એ બધી વિતંબણાઓ કેવી થઈ જાય છે, ધ્યાન ધીરો ધીરો. પેલા તને તારે ખબર છે તારું શું સ્વરૂપ છે? હા ભાઈ, તારા દ્રવ્ય દ્રવ્ય પછી સ્વભાવ ક્યાં રહેલો છે? જ્યાં જે જે દ્રવ્ય હોય, જે જે દ્રવ્ય હોય એનો પોતાનો સ્વભાવ હોય. હવે જો એનો પોતાનો સ્વભાવ હોય તો એનું પોતાનું સ્વક્ષેત્ર હોય કે ન હોય? સ્વક્ષેત્ર વગર સ્વભાવ હોય? તમે એમ કહો કે આ માટલા, આ પાણીનો ગ્લાસ છે ને, એમાં પાણી ઢોળ નાખ્યું, આ પાણીનો ગ્લાસ ખાલી થઈ ગયો. સાચી વાત છે, પાણી હતું ઢોળ નાખ્યું, પાણી હતું એ ઢોળ નાખ્યું, હવે પાણીનો ગ્લાસ ખાલી છે, બરાબર ને? બરાબર ને? જો આ પાણીનો ગ્લાસ ખાલી કોણ કહેશે? સંયોગાધીન દ્રષ્ટિ વાળો એમ કહેશે કે આમાં પાણી ખાલી છે. અને જે અનેકાંત નો પાઠી હશે, વસ્તુ સ્વરૂપ નો જ્ઞાતા હશે, એ એમ કહેશે કે આ ખાલી ગ્લાસ નથી, આ ખાલી ગ્લાસ માં અનંત પરમાણુઓના સ્કંધનું એક અવસ્થા છે અને એનું પોતાનું સ્વ ક્ષેત્ર છે અને એમાં રહેલા અનંત ગુણો એનો પોતાનો સ્વભાવ છે અને આ એની પ્રત્યેક સમયે થતા નવીન 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 કાર્ય એનો સ્વકાળ છે. તો આત્મા એ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશ. કેટલો પ્રદેશ છે આત્માનો? આત્માનો પ્રદેશ કેટલો? નાનો હાથીના જીવનો હોય તો કેટલો એક બે ગુણ હોવા થઈ જાય, ક્ષેત્ર એક બે પ્રદેશ. જો વિચાર કરો કે એક ઇન્દ્રિય નિગોદમાં હો કે લોક પ્રમાણ હો, પણ મારા સ્વક્ષેત્રમાં ક્યારે એક પ્રદેશ ની પણ ઘટ અને વધ થતી નથી. કેમ કે મારામાં એક સામાન્ય નામનો ગુણ છે. કયો સામાન્ય ગુણ છે? અગુરુ લઘુજ્જો નામનો ગુણ છે. જો એક એક ગુણ તને સામર્થ આપે છે. બોલો, સેનાની ચક્રવર્તી હોય ને, ચક્રવર્તી દરેક જગ્યાએ સાથે ન આવે, એના 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 સૈનિકો આગળ યુદ્ધમાં લડતા હોય, પણ એ યુદ્ધમાં જયારે લડે છે ને ત્યારે એની અંદરમાં હિંમત છે નહીં હોય છે કે મારી પાછળ કોણ છે? ચક્રવર્તી છે. ભલે હોય નહીં પણ હું ચક્રવર્તી નો સેનાની છું, એટલે એના અંદરમાં જોર આવી જાય છે. એમ મારામાં અગુરુ લઘુત્વ નામનો ગુણ છે. અરે હું કીડીના ભાવમાં જાઉં કે લોક પ્રમાણ થાવ, મારો એક પ્રદેશ ઘટતો અને વધતો નથી, કાંઈ ઓછું કે વધતું થતું નથી, તો આ અસંખ્યાત પ્રદેશ વાળો આત્મા ભલે બાહ્યમાં જે શરીરની સાથે સંકળાયેલો હોય, પણ હું મારા સ્વક્ષેત્રમાં છું, સ્વભાવમાં છું, મારામાંથી કાંઈ ઘટ કે વધ નથી. અંધમાં નિશંક પણ એમ કે હું કેવો છું? અગુરુ લઘુત્વ નામનો શક્તિનો ભંડાર છું. તો દ્રવ્ય ચાલો દ્રવ્ય કોને કીધો, આત્મા દ્રવ્ય બરાબર છે. પછી કેટલું છે ક્ષેત્ર આત્માનું, આત્માનું ક્ષેત્ર કેટલું, આત્માના પ્રદેશો ની સંખ્યા કેટલી છે, અસંખ્યા છે. પૂતગલની જેવી સ્થિતિ, એક પ્રદેશ થી માંડીને બે બે અથવા બે થી અધિક પરમાણુ હોય તો સંખ્યાત, અસંખ્યાત અને અનંત સુધી જઈ શકે છે. એ પૂતગલનું સ્વક્ષેત્ર થયું. ધર્મનું કેટલું ક્ષેત્ર, અસંખ્યાત પ્રદેશ. અધર્મનું અસંખ્યાત પ્રદેશ. આકાશનું અને લોકાકાશનું, આકાશનું અનંત ને લોકાકાશનું અનંત. અનંત તમને ખબર છે, તમે મને એટલું કહો, આકાશનું ક્ષેત્ર કેટલું ને લોકાકાશનું ક્ષેત્ર કેટલું, લોકાકાશનું કેટલું અસંખ્યા ને આકાશનું કેટલું એ હું નથી કહેતો. અત્યારે મેં તમને એટલું પૂછ્યું કે આકાશનું ક્ષેત્ર કેટલું ને લોકાકાશનું ક્ષેત્ર કેટલું, બે એક જ છે. હવે તમે ચોકડ કરીને કહો ને, આકાશના આટલા ક્ષેત્ર થાય, અલોકાકાશ અસંખ્યા. આકાશની વાત આવે ત્યારે આકાશ અનંત પ્રદેશી છે, પણ એમાં ધર્મ અધર્મ ની જ્યાં સુધી સ્થિતિ છે એટલા આકાશના ક્ષેત્રને લોકાકાશ કહેવામાં આવે છે, અને એ લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે. માટે લોકાકાશનું ક્ષેત્ર અસંખ્યાત, અને આકાશ કેવો, તો આકાશ એક અખંડ અનંત પ્રદેશી છે. અને કાળના આપણે શાસ્ત્ર જે લીધું છે એનું નામ શું છે, આપણે જે શાસ્ત્ર લીધું નામ શું, આપણે જે શાસ્ત્ર લીધું નામ શું, પંચાસ્તિકાય. આપણે દ્રવ્યના નામ કેટલા લીધા, છો. તો કેમ આચાર્ય ભૂલ કરી, એક દ્રવ્યનું નામ લેતા ભૂલી ગયા, આચાર્ય એક દ્રવ્યનું નામ લેતા ભૂલી ગયા. પંચાસ્તિકાય કેમ ન લેજું, ચટાસ્તિકાય કેમ ન લેજું, છો. જેને એક થી અધિક પ્રદેશ હોય ને, એક થી અધિક પ્રદેશ હોય એને કાયત્વ ભાવ કહેવાય. તો પંચાસ્તિકાય, જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, એને અસ્તિકાય પણ છે, અસ્તિકાય પણ છે. કાળને અસ્તિકાય પણ છે, વેરી ગુડ. કાળને અસ્થિ છે પણ કાયત્વ પણ નથી, સમજાય છે. કાળને પાંચ ને અસ્થિ છે, કાયત્વ પણ છે. કાળને અસ્થિ છે પણ એને કાયત્વ પણ નથી. પૂતગલ પરમાણુ ક્યાં નાખશે, પૂતગલ પરમાણુ ક્યાં નાખશે, એ એમ પ્રદેશિત છે. પછી એને કેમ પૂતગલ નહીં, આ કાળ ની યાર એવું ચાર ચાર દસ્તી કાય કહેવાતા, વેરી ગુડ. એનામાં સ્વભાવ છે, પૂતગલ પરમાણુ નો સ્વભાવ છે. જેમ આત્માનો સ્વભાવ જાણવું દેખવું છે, એવી તો પૂતગલ નો સ્વભાવ પણ સંદરૂપે થઈને અધિક પ્રદેશી થવાની એનામાં તાકાત ભરી હોવાથી એક પરમાણુ છે પ્રદેશી, પણ છતાં તેને અસ્તિકાય કહેવામાં આવે છે. બરાબર છે. તો આત્મા પણ અસંખ્યાત પ્રદેશી છે. એ અસંખ્યાત પ્રદેશી એનું શું છે, સ્વક્ષેત્ર છે. કોનું, આત્માનું પોતાનું સ્વક્ષેત્ર. કેટલું છે, અસંખ્યાત પ્રદેશી. એમાં અસંખ્યાત પ્રદેશી છે આત્મા. કેવો છે, અહીંયા દર્શન, અહીંયા જ્ઞાન, અહીંયા સુખ, અહીંયા વીર્ય, અહીંયા ચારિત્ર, અહીંયા ઈશ્વરતા, અહીંયા પ્રભુતા, હે બરાબર ને. તો પછી કેવી રીતે છે, અસંખ્યાત ક્ષેત્ર. કેવું છે અહીંયા સત્યા ક્ષેત્ર આત્માના પૂરા ગુણની વ્યાખ્યા શું છે જેટલું આત્મા નું અસંખ્યાત પ્રદેશ છે એ દરેક નું એનો મતલબ શું થયો કે દર્શન નું જે ક્ષેત્ર છે એ જ જ્ઞાન નું એ જ ચારિત્ર નું એ જ સુખ નું એ જ વીર્ય નું એમ દરેક ગુણ નું ક્ષેત્ર કેટલું છે એક સરખું છે હવે અહીંયા સમજાવવા માટે કયું લક્ષણ લીધું છે આત્માના સ્વભાવને પકડવા માટે કયું લક્ષણ લીધું અહીંયા આપણે કયું લક્ષણ લીધું કેમ ચારિત્ર લીધું હોય તો કેમ ચારિત્ર આત્માનું લક્ષણ નથી મોટી વાત કરો છો શ્રદ્ધામાં લેવાય શ્રદ્ધા આત્મા નું લક્ષણ છે કે નહીં પેલા મને કહ્યું આત્મા નું લક્ષણ છે તો શ્રદ્ધા એ આત્મા કહ્યો તો ચાલો દ્રષ્ટાંત પૂર્વક જોઈએ ખાંડ હોય ને ખાંડ હું તમને સફેદ ખાંડ લઈ આવું બરાબર છે લક્ષણ ખાંડ સફેદ જ છે કે નહીં ખાંડ સફેદ છે કે નહીં મારું ખોટું ખાતી વાત સફેદ ખાંડ આવો ખોટી વાત છે ખાતી વાત હે ફટાકડી પણ છે સફેદ નમક પણ છે તો ઈ લક્ષણ દ્વારા ઈ નમક ને પણ શું માની લેશે ખાંડ અને ફટાકડી ને પણ શું માની લેશે ખાંડ માટે લક્ષણ એવું હોવું જોઈએ કે જે લક્ષ ના પૂરા ભાગ માં હોય અને લક્ષ સિવાય અલક્ષ માં ક્યાંય ન હોય એ જ લક્ષણ તો અહીંયા આત્મામાં અનંત ગુણો છે એમાં અસ્તિત્વ નામનો ગુણ છે વસ્તુત્વ નામનો ગુણ છે શ્રદ્ધા છે ચારિત્ર છે સુખ છે પણ એ બધામાં પણ મુખ્ય કિંગ કોણ છે અસાધારણ ચૈતન્ય જેનો વેપાર છે પદાર્થોનો પ્રતિભાસ કરવો એ ચૈતન્ય કહેવામાં આવે છે એમાં બે ગુણો સમાય છે એક દર્શન ઉપયોગ અને બીજો જ્ઞાન ઉપયોગ દર્શનનું કામ છે પદાર્થને અભેદપણે સામાન્યપણે ગ્રહણ કરવું અને જ્ઞાનનું કામ છે પદાર્થને વિશેષપણે ગ્રહણ કરવું અને ચૈતન્યનું કામ છે પદાર્થોનો પ્રતિભાસ કરવો તો આવું એક અસાધારણ લક્ષણ આત્મામાં વિદ્યમાન હોવાથી આત્માના સ્વભાવ સુધી પહોંચવા માટે આત્માના સ્વભાવની સુધી પહોંચવા માટે આત્માના અર્થીને એનું અસાધારણ લક્ષણ બતાવવામાં આવે છે અને એ અસાધારણ લક્ષણ ચૈતન્ય છે અને એટલા માટે ચૈતન્ય કેવું છે આત્માના અસંખ્યાત પ્રદેશમાં કેવું છે વ્યાપક છે અને એની સર્વ અવસ્થામાં પહોંચ્યું છે કઈ કઈ સર્વ અવસ્થા છે કઈ કઈ અવસ્થામાં વિદ્યમાન હોય કઈ અવસ્થામાં વિદ્યમાન ન હોય કઈ કઈ અવસ્થામાં વિદ્યમાન હોય ત્રણેય કાળની મતિ હો શ્રુત હો અવધિ હો મનપર્ય હો કે કેવળ હો કોઈ પણ અવસ્થામાં ચૈતન્ય લક્ષણ હોય ને હોય ચૈતન્યનું વિશેષ મતિસૂત કોપર હોય કે ન હોય અવધિ કોપર હોય કે ન હોય પણ જે ચૈતન્યનું જે જાણવાનું દેખવાનું જે વ્યાપાર એ તો નિયમથી ત્રણેય કાળ વિદ્યમાન હોય ને હોય માટે સ્વભાવ સુધી પહોંચાડવા માટે લક્ષણ કેવું હોવું જોઈએ કાયમ વિદ્યમાન એવું લક્ષણ હોવું જોઈએ કે ક્યારેક હોય અને ક્યારેક ન હોય એવું લક્ષણ હોવું જોઈએ કબૂતર બેઠું છે ને એની સામે જે છે ને એ પારલા મંદિર છે થોડીક વખત કબૂતર બાજુ ના ફેટ માં ઉડી જાય તો એ લક્ષણ બરાબર છે ગેરમાર્ગે દોડનારું છે કોઈ એમ કે ભાઈ તમારે સોનગઢ જવું છે ને ટ્રેન માં જવાય છે બોલો સીધો ટ્રેન માં નથી ગયો ટ્રેન વાગી દિલ્હી એટલે હું તો તમે મને કીધું ટ્રેન માં બેસીને સોનગઢ જવાય છે પણ તને લક્ષણ ને ઓળખવાની વાત કરી હતી કે ટ્રેન એટલે કઈ ટ્રેન કઈ ઉપડે છે એનું નામ શું એ લક્ષણ ની પરીક્ષા કરવી જોઈએ તને અમે એટલું કીધું કે આ ટ્રેન માં બેસીને સોનગઢ જવાય છે તો તું ટ્રેન માં બેસી ગયો એ ટ્રેન દિલ્હી ગઈ અને દિલ્હી ને તું શું માનવા માંડ્યો હું સોનગઢ માં છું કેટલી ભ્રમણા થઈ એમ લક્ષણ ની પરીક્ષા હોવી જોઈએ કે મને જ્ઞાન તે લક્ષણ કીધું છે તો જ્ઞાન કેવું તો કે ચૈતન્ય ક્યારે હોય સર્વ અવસ્થામાં હોય ક્યાં હોય તો કે આત્મા સિવાય બીજે ક્યાંય માટે કેટલા દોષથી રહી છે આ ચૈતન્ય લક્ષણ? અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષથી રહી છે. અવ્યાપ્તિ કોને કહેવાય? અવ્યાપ્તિ કોને કહેવાય? જે જ્યાં મારે પહોંચવું છે, મારે ક્યાં પહોંચવું છે? કેવળ જ્ઞાન સુધી પહોંચવું છે. સાચી વાત કહું, મારે ક્યાં સુધી પહોંચવું છે? કેવળ જ્ઞાન સુધી પહોંચવું છે. મારે ક્યાં સુધી પહોંચવું છે? કેવળ જ્ઞાન સુધી પહોંચવું છે. બરાબર ને? મારે ક્યાં સુધી પહોંચવું છે? વેરી ગુડ. કેવળ જ્ઞાન નું ઉદગમ સ્થાન કયું? કેવળ જ્ઞાન કોના આશ્રય ઉત્પન્ન થાય છે? તો મારે ત્યાં પહોંચવું છે. તો મારે જ્યાં પહોંચવું હોય એને શું કહેવાય? મારે જ્યાં પહોંચવું હોય એને શું કહેવાય? લક્ષ્ય કહેવાય. અને એ લક્ષ્ય એટલે કે જે મારે જ્યાં મારે પહોંચવું છે ત્યાં સુધી પહોંચાડનાર સાધનને શું કહેવાય? મારે ક્યાં પહોંચવું છે? સોનગઢ. ત્યાં સુધી પહોંચાડનારને શું કહેવાય? ટ્રેનને. એટલે આ ભાંડા એક્સપ્રેસ છે એ સોનગઢ પહોંચાડે છે, તો એ શું કહેવાય? લક્ષણ. તો લક્ષણ ની પરીક્ષા હોવી જોઈએ. સાધન, સાધન અત્યારે લક્ષણ ને સાધન જોઈએ. તો એ પરીક્ષા હોવી જોઈએ કે નહીં? પેલા ગડબડ શું થઈ ગઈ હતી કે ટ્રેનમાં બેસતા જવા છે તો બીજી ટ્રેનમાં બેસી જાય, એનો મતલબ શું થયો? કે લક્ષણ ની પણ, કેમ કે રાગ પણ આત્માનું લક્ષણ છે. જો તમે માત્ર ભગત પર્યાયને જ લક્ષણ માની લેશો તો રાગ પણ આત્માનું લક્ષણ છે. જે રાગ આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપક નથી અને સર્વ અવસ્થામાં રહેતો પણ નથી, માટે આ લક્ષણ પણ આત્માનું ઉપચારથી કહેવાય. પણ એ તો આત્માની પ્રસિદ્ધિ કરવા માટે, કેમ કે રાગ આત્મામાં થાય છે, પથ્થરમાં નથી થતો. માટે રાગને અસદભૂત વ્યવહારથી આત્માનું લક્ષણ કહેવાય. પણ તારે પરીક્ષા કરવી જોઈએ કે આ લક્ષણ તો સર્વ અવસ્થામાં રહેતું નથી, વળી પાછો એનો અનુભવમાં તો આકુલતા છે અને મારા સ્વભાવમાં પણ નથી. માટે આ લક્ષણ દ્વારા હું લક્ષ સુધી પહોંચી શકીશ. માટે આ લક્ષણને મારે અત્યારથીને ભલે જ આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારી પ્રવૃત્તિને શુભ ભાવ કહેવાય અને એને રાગ કહેવાય. પણ મારું આ અટકવાનું સ્થાન નથી. મારું સ્થાન તો મારે ભાવનગર સોનગઢ જવું છે. ભલે સુરત વચ્ચે આવે, ભલે અમદાવાદ વચ્ચે આવે, ચા પીવા ઉભો રે, ભજીયા ખાવા ઉભો રે, પણ જરાક ટ્રેનની બેલ વાગે કે હળાક ચાલવાનો ચડી જાય છે કે નહીં, એ હળાક ચાલવાનો ચડી જાય છે. ત્યાં એને ટ્રેનમાં 200 રૂપિયાની ટિકિટ પડી જવાના પૈસાનો ભય હતો કે મારું સોનગઢ ચૂકી જવાનો ભય હતો? એમ જ્યાં પોતાના સ્વભાવને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે છે ત્યારે વચ્ચે અપવાદમાં જ આવે, રાગના પરિણામો વચ્ચે આવે, પણ એ પોતે એમાં 2 મિનિટ વિરામ ખાય. પણ મારે તો મારા સ્વભાવ સુધી પહોંચવું છે, આ મારા અટકવાના સ્થાન નથી, એમ કરીને ક્યાંય રાગના ભાવમાં અટકતો એના કેન્દ્રમાં કોણ છે? ખાતા પીતા ઉડતા બેસતા કેન્દ્રમાં કોણ છે? સમજે છે? એમ મારા સ્વભાવ સુધી પહોંચવા માટે વચ્ચે ભલે કોરો ખાવાના સ્થાનો આવે પણ મારે ક્યાંય અટકવાનું એમ ધ્યેય અંદરમાં બાંધી લેવું જોઈએ કે મને મારો આત્મા જોઈએ છે. પછી ભલે એ શાસ્ત્ર શ્રદ્ધા દ્વારા મળે, ગુરુદેવની વાણી દ્વારા મેળવે, પૂજા ભક્તિ દ્વારા મેળવવાનો પ્રયાસ કરે કે એકાંતમાં ધ્યાન તપ દ્વારા પણ પોતે આત્માને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે, પણ આ બધા જ ભૂમિકામાં એનો કેન્દ્ર બિંદુ એક સમય માટે ચૂકે કે ન ચૂકે? 5 લાખનું 5 તોલાનું હોનું ખીચામાં હોય અને ટ્રેનમાં મુસાફરી કરતો હોય ત્યારે 24 કલાકની જર્નીમાં એનું ધ્યાન ખાવામાં છે, પીવામાં છે, સુવામાં છે કે 5 તોલાના હોનાની પોટલીમાં છે? ખાતો નહીં હોય, ટ્રેનમાં ભાતું લઈ ગયેલો, આજુબાજુમાં પેસેન્જરને વાતચીત નહીં કરતો હોય, રસ્તામાં સ્ટેશન આવ્યું છે દેવી ઉતરતો નહીં હોય અને રાત્રે ચાદર ઓળીને ઘસઘસાટ છૂટતો નહીં હોય, બધું કરે છે નથી કરતો, પણ એના ધ્યેયમાં કોણ છે? કોણ છે? ગમે પરિસ્થિતિ થાય, ઘર ઊંઘમાં નસકોરાનો અવાજ આવતો હોય પણ ખીચા પર કોઈ પારકો હાથ જાય કે જાગી જાય કે ઘસઘસાટ સુઈ રહે, એમ કેન્દ્રમાં પોતાના સ્વભાવને જ્યાં લક્ષ્યમાં લીધો, હવે એ ગમે યાત્રા કરવા જાય કે ભક્તિમાં જાય કે પૂજામાં જાય કે ગુરુદેવના પ્રવચનમાં જાય, પણ ધ્યેયમાં 1 સેકન્ડ માટે પણ આત્મા ખસતો નથી. એમ આ અસંખ્યાત પ્રદેશમાં વ્યાપક જે ચૈતન્ય સ્વભાવ એનું સ્વક્ષેત્ર છે, એ સ્વક્ષેત્રમાં લક્ષણ દ્વારા લક્ષ સુધી પહોંચાડવાનો ઉદ્દેશ કરવામાં આવે. પણ જ્યારે લક્ષણ દ્વારા લક્ષ સુધી પહોંચે છે ત્યારે એને એકલો ચૈતન્ય ગુણ આસમાં આવે કે અનંત ધર્માત્મક એક વસ્તુ સાકર માફક સર છે, તો એકલી સાકર એક કણીમાં આવી કે બાકીના 99 ઓસડી આવ્યા આવ્યા કે નહીં એમ તમને સમજાવવા માટે આ ચૈતન્ય તે આત્મા એમ લક્ષણ દ્વારા લક્ષનો ભેદ કરીને સમજાવવામાં આવે છે પણ જ્યારે લક્ષણ દ્વારા લક્ષ સુધી પહોંચાય છે ત્યારે અનુભૂતિમાં આ બાળ ગોપાલને ગમે એવી કિર્યંચ હોય તો પણ જે અનુભવમાં આત્મા આવ્યો એ અનંત ગુણાત્મક એક એવો અનાકુળ આનંદનો ભગવાન આત્મા એના અનુભવમાં આવી જાય સમજાવવા માટે ભેદ કરવામાં આવે છે પણ જયારે પોતે પ્રાપ્ત કરે છે ત્યારે ભેદ ત્યાં ઉપલબ્ધ રહેતો નથી વિશેષ
આવતીકાલે પણ હજુ સમજાવ્યું સવાર સુધી જેનું પ્રવચન રહેશે